એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે આજના વિચાર મંથનમાં.
નમસ્કાર. આપણે સૌ ડિજિટલ યુગમાં જીવીએ છીએ. ટેકનોલોજી તો ચારે બાજુ છે જ,
અને આ બધી ટેકનોલોજી પાછળ ઘણીવાર જે કામ કરતું હોય છે એ છે મશીન લર્નિંગ. તો આજે આપણે એના પર જ ઊંડાણપૂર્વક વાત કરીશું.
હા, અને આપણો આધાર રહેશે એથમ અલ્પાયદીનનું પુસ્તક મશીન લર્નિંગ. MIT પ્રેસની ઇસેન્શિયલ નોલેજ સિરીઝનું આ પુસ્તક છે.
બરાબર. અને આ પુસ્તક ખરેખર બહુ મહત્વનું છે, કારણ કે એ સમજાવે છે કે કમ્પ્યુટર્સ હવે ફક્ત આપણે કહીએ એમ જ નથી કરતા. એ હવે ડેટામાંથી શીખી રહ્યા છે. આ તો બહુ મોટો ફેરફાર કહેવાય.
બિલકુલ, આ જ ક્રાંતિ છે. પહેલા આપણે કમ્પ્યુટરને એકદમ ચોક્કસ નિયમો આપતા, સ્ટેપ બાય સ્ટેપ. પણ હવે
અલગ છે.
હા, હવે મશીનો અનુભવમાંથી, એટલે કે ડેટામાંથી જાતે જ નિયમો તારવે છે. આપણને કદાચ ખ્યાલ પણ ના હોય. પણ
હા, ક્યાં ક્યાં વપરાય છે?
અરે, આપણા સ્માર્ટફોનમાં ઓટો કરેક્ટ હોય, કે પછી નેટફ્લિક્સ પર આપણને જે ફિલ્મ સૂચવે છે.
હા, એ ભલામણો.
બરાબર, એ બધે જ મશીન લર્નિંગ કામ કરી રહ્યું છે.
તો આજની આપણી વાતચીતનો હેતુ એ જ છે કે આજે જટિલ લાગે છે ને, એ ટેકનોલોજી પાછળના મૂળભૂત સિદ્ધાંતોને આમ સરળ ભાષામાં સમજવા,
અને એ જોવું કે આપણા જીવન પર એની શી અસર પડે છે.
ચાલો તો શરૂઆત લેખકના પરિચયથી કરીએ. કોણ છે આ એથમ અલ્પાયદીન?
એથમ અલ્પાયદીન આ ક્ષેત્રમાં ખૂબ જાણીતું નામ છે, ખૂબ આદરણીય વિદ્વાન છે. તેઓ ઇસ્તાંબુલની બોગાઝીસી યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગના પ્રોફેસર છે.
ઓકે.
અને એમણે PhD કર્યું છે સ્વિટ્ઝરલેન્ડની પ્રખ્યાત સંસ્થા EPFL-માંથી.
વાહ, એટલે એમનું સંશોધન મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં ઘણું પાયાનું ગણાય છે એમને.
ચોક્કસ. પેટર્ન રેકોગ્નિશન, ન્યુરલ નેટવર્ક્સ, આ બધામાં એમનું કામ મહત્વનું છે.
એટલે વિષયના ઊંડા જાણકાર તો છે જ, પણ મને જે વાતમાં વધુ રસ પડ્યો એ છે કે એમણે ઇન્ટ્રોડક્શન ટુ મશીન લર્નિંગ નામનું એક પ્રખ્યાત પાઠ્યપુસ્તક પણ લખ્યું છે.
હા, એ વિશ્વભરમાં કોલેજોમાં વપરાય છે.
એ જ બતાવે છે કે તેઓ માત્ર સંશોધક નથી, પણ એક સારા શિક્ષક પણ છે. એમને ખબર છે કે વાત કેવી રીતે સમજાવવી.
બરાબર. અને એ જ એમની ખાસિયત આ પુસ્તકમાં દેખાય છે. એમનું જ્ઞાન તો ઊંડું છે જ, પણ જે રીતે એ જટિલ ખ્યાલોને સરળ બનાવે છે ને, એ કમાલ છે.
એટલે કોઈ ભારેખમ ગણિત કે બહુ ટેકનિકલ શબ્દોમાં નથી પડતા.
ના, એ ટાળે છે. એ મૂળભૂત વિચારના હાર્દ સુધી લઈ જાય છે, જે બધા સમજી શકે.
એટલે આપણે એમ કહી શકીએ કે આ પુસ્તક વિષયનું ઉપરછલ્લું સરળીકરણ નથી, આ તો એક એક્સપર્ટનું ગાઈડન્સ છે.
હા, એકદમ. એમને ખબર છે કે ટેકનોલોજીની દુનિયા બહારના વાચક માટે શું જાણવું જરૂરી છે.
આ જ એમનો દૃષ્ટિકોણ વિશિષ્ટ બનાવે છે. તો આ પુસ્તકનો મુખ્ય સૂર શું છે? શું કહેવા માંગે છે લેખક?
પુસ્તકનો જે મૂળ વિચાર છે ને, એ જ ક્રાંતિકારી છે. લેખક કહે છે કે આપણે કમ્પ્યુટિંગના એક નવા જ યુગમાં આવી ગયા છીએ.
નવો યુગ?
હા.
પહેલા કેવું હતું? આપણે કમ્પ્યુટરને બધું કહેતા, સ્ટેપ બાય સ્ટેપ સૂચનાઓનો આખો પ્રોગ્રામ લખતા.
બરાબર.
પણ આજની જે સમસ્યાઓ છે, જેમ કે ભાષા સમજવી, ચહેરો ઓળખવો, બજારનો ટ્રેન્ડ સમજવો, આ બધું એટલું જટિલ છે.
એના માટે ચોક્કસ નિયમો લખવા એ તો લગભગ અશક્ય છે.
તો રસ્તો શું?
અલ્પાયદીન કહે છે રસ્તો એ છે કે એવી સિસ્ટમ બનાવો જે ડેટામાંથી આપમેળે શીખી શકે જાતે જ.
ઓકે.
એટલે પુસ્તકનો જે મુખ્ય પ્રશ્ન છે એ આ છે, આપણે સ્પષ્ટ પ્રોગ્રામ કર્યા વગર જટિલ કામ કરતી બુદ્ધિશાળી સિસ્ટમ કઈ રીતે બનાવી શકીએ?
અને જવાબ
છે મશીન લર્નિંગ દ્વારા. કમ્પ્યુટરને અનુભવમાંથી શીખવાની ક્ષમતા આપવી પડે.
એટલે આ પુસ્તક એ સમજાવે છે કે આ થાય છે કેવી રીતે.
આટલા બધા ડેટામાંથી અર્થપૂર્ણ પેટર્ન, સંબંધો, આગાહી કરવાની શક્તિ, એ બધું કેવી રીતે કાઢવું.
બરાબર. અને પુસ્તક કોના માટે છે? એવા કોઈ પણ વ્યક્તિ માટે જે આ ટેકનોલોજીથી પ્રભાવિત છે, વિદ્યાર્થી હોય, કોઈ બીજા ક્ષેત્રના પ્રોફેશનલ હોય, કે પછી બસ જાણવાની ઈચ્છા હોય.
હા, જિજ્ઞાસુ લોકો માટે.
પુસ્તકની ગોઠવણ પણ બહુ સરસ છે. પહેલા સમજાવે કે જૂની રીત કેમ પૂરતી નથી. પછી મશીન લર્નિંગના મુખ્ય પ્રકારો સમજાવે, સુપરવાઇઝ્ડ એટલે કે નિરીક્ષિત, અનસુપરવાઇઝ્ડ એટલે કે બિન નિરીક્ષિત, અને રીઇન્ફોર્સમેન્ટ એટલે કે પ્રબલિત લર્નિંગ.
અને એ પણ સરળ ઉદાહરણો સાથે નહીં, જેમ કે સુપરવાઇઝ્ડ એટલે શિક્ષકની જેમ.
હા, જાણે શિક્ષક ભણાવે, અનસુપરવાઇઝડ એટલે જાતે ગોઠવણ કરવી, અને રિઇન્ફોર્સમેન્ટ એટલે ઇનામ સજાથી શીખવું.
બરાબર.
અને પછી મોડલ, ફીચર્સ, ટ્રેનિંગ, ટેસ્ટિંગ જેવા શબ્દો પણ સમજાવ્યા હશે.
હા, એ બધા પાયાના ખ્યાલો સ્પષ્ટ કરે છે. અને છેલ્લે ભવિષ્યની વાત, બિગ ડેટા, ડીપ લર્નિંગ અને એની સામાજિક અસરો.
તો મૂળભૂત રીતે આ પુસ્તક વાંચ્યા પછી મશીન લર્નિંગ વિશે વિચારવા માટે એક સારું માળખું મળી જાય.
ચોક્કસ. જેથી આપણે આપણી આસપાસ જે કંઈ ટેકનોલોજીમાં બની રહ્યું છે તેને વધુ સારી રીતે સમજી શકીએ. ચાલો હવે પુસ્તકના અમુક મુખ્ય વિભાગોમાં થોડા વધુ ઊંડા ઉતરીએ. પહેલો સવાલ એ જ થાય કે આ મશીન લર્નિંગની આટલી બધી જરૂર કેમ પડી?
પુસ્તક કહે છે તેમ અમુક સમસ્યાઓ એવી છે જેના માટે નિયમો લખવા શક્ય જ નથી, જેમ કે સ્પેમ ઇમેલ ઓળખવો.
હા, એ તો રોજ બદલાયા કરે. સ્પેમ મોકલનારા રોજ નવી રીત શોધે, કેટલા નિયમો લખવાના.
બરાબર. અહીં જૂની પદ્ધતિ કામ નથી કરતી. મશીન લર્નિંગ શું કરે? એ હજારો સારા અને ખરાબ ઇમેલના ઉદાહરણો જુએ અને એમાંથી સ્પેમની લાક્ષણિકતાઓ જાતે જ શીખે છે.
આજે શીખ છે ને, એક મોડેલ બને છે.
અને પછી એ મોડેલ નવા ઇમેલને ઓળખી શકે કે આ સ્પેમ છે કે નહીં.
બરાબર. બીજું ઉદાહરણ લો, ચહેરાની ઓળખનું.
હા, એ પણ જટિલ છે. શું નિયમ લખીશું? બે આંખો, એક નાક.
એ તો બહુ સાદું થઈ ગયું.
વાસ્તવિક જીવનમાં તો કેટલું બધું બદલાય. ચહેરો અલગ ખૂણેથી દેખાય, લાઇટ અલગ હોય, હાવભાવ જુદા હોય.
આ બધા માટે નિયમ બનાવવા તો અશક્ય જ છે.
એટલે જ મશીન લર્નિંગ આવે છે. સિસ્ટમ લાખો ચહેરાના ફોટા જોઈને શીખે છે કે ચહેરો એટલે શું, એની પેટર્ન શું છે.
અને આ બધું શક્ય બન્યું કારણ કે આજે આપણી પાસે બિગ ડેટા છે.
હા, માહિતીનો વિશાળ જથ્થો જે આ મોડેલોને તાલીમ આપવા માટે બળતણ જેવું કામ કરે છે.
તો જો નિયમો લખવા શક્ય ના હોય તો કમ્પ્યુટર શીખે છે કેવી રીતે? એનો પહેલો રસ્તો છે સુપરવાઇઝ્ડ લર્નિંગ, નહીં?
હા, સુપરવાઇઝ્ડ લર્નિંગ એટલે કે નિરીક્ષિત શિક્ષણ. આ મશીન લર્નિંગનો સૌથી સામાન્ય પ્રકાર છે.
એમાં શું હોય?
એમાં સિસ્ટમ જાણે એક શિક્ષક પાસેથી શીખે છે, અને આ શિક્ષક એટલે લેબલ કરેલો ડેટા.
લેબલ કરેલો ડેટા એટલે?
મતલબ કે આપણી પાસે જે ડેટા છે તેમાં દરેક ઇનપુટ માટે સાચો આઉટપુટ કયો છે એ આપણને પહેલેથી ખબર હોય છે.
ઓકે. જેમ કે જો કમ્પ્યુટરને બિલાડી અને કૂતરાના ફોટા ઓળખતા શીખવવું હોય તો
આપણે એને હજારો ફોટા આપીશું અને દરેક ફોટા સાથે કહેશું કે આ બિલાડી છે, આ કૂતરું છે.
આ જે બિલાડી કે કૂતરો લખ્યું એ લેબલ થયું. બરાબર.
બરાબર. આ લેબલવાળા ડેટા પરથી સિસ્ટમ શીખે છે કે બિલાડીની ખાસિયત શું ને કૂતરાની શું.
આના મુખ્ય પ્રકાર ક્યા ક્યા છે?
મુખ્યત્વે બે. એક છે વર્ગીકરણ, ક્લાસિફિકેશન. એમાં આઉટપુટ કોઈ કેટેગરી હોય, જેમ કે સ્પેમ કે નોન સ્પેમ, બિલાડી કે કૂતરો.
અને બીજો?
બીજો છે રિગ્રેશન. રિગ્રેશન એમાં આઉટપુટ કોઈ સંખ્યા હોય, જેમ કે ઘરની કિંમત કેટલી હશે, આવતીકાલે તાપમાન કેટલું રહેશે.
પુસ્તક ટ્રેનિંગ, વેલિડેશન અને ટેસ્ટ ડેટા સેટની પણ વાત કરે છે, એટલે કે આપણી પાસે જે લેબલવાળો ડેટા છે તેના ભાગ પાડવાના. આ કેમ જરૂરી છે?
આ બહુ જ મહત્વનો મુદ્દો છે. જુઓ, આપણે મોડલને ફક્ત ટ્રેનિંગ ડેટા પર જ તાલીમ આપીએ, પછી વેલિડેશન ડેટાનો ઉપયોગ કરીને મોડલની સેટિંગ્સ, જેને હાઇપર પેરામીટર્સ કહેવાય, એને બરાબર ગોઠવીએ.
ઓકે.
અને છેલ્લે ટેસ્ટ ડેટા. આ એવો ડેટા છે જે મોડલે તાલીમ કે વેલિડેશન વખતે ક્યારેય જોયો જ નથી.
એના પર મોડલ કેવું કામ કરે છે એ જોઈએ.
હા, એનાથી જ ખબર પડે કે મોડલ ખરેખર શીખ્યું છે કે ખાલી ટ્રેનિંગ ડેટા ગોખી લીધો છે.
અહીં જ પુસ્તકનો પહેલો મહત્વનો ખ્યાલ આવે છે, જનરલાઇઝેશન વિરુદ્ધ ઓવરફિટિંગ. આ શું છે, સમજાવશો?
ચોક્કસ. જનરલાઇઝેશન એટલે મોડેલની નવા અજાણ્યા ડેટા પર સારું કામ કરવાની ક્ષમતા. આ જ સાચી શીખ છે.
અને ઓવરફિટિંગ?
ઓવરફિટિંગ એટલે મોડેલ ટ્રેનિંગ ડેટાને એટલી બધી ચોકસાઈથી યાદ રાખી લે, એમાં જે બિનજરૂરી વિગતો કે નોઈઝ હોય એને પણ,
કે પછી નવા ડેટા પર એ સારું કામ ન કરી શકે.
બરાબર. પુસ્તકમાં ઉદાહરણ છે એવા વિદ્યાર્થીનું જે ચોપડીના સવાલ જવાબ ગોખી લે પણ પરીક્ષામાં સહેજ ફેરવીને પૂછે તો જવાબ ના આપી શકે.
સમજાયું. એટલે મોડેલનું લક્ષ્ય ગોખવાનું નથી, પણ પેટર્ન શીખીને ભવિષ્ય માટે તૈયાર થવાનું છે. આ બહુ મહત્વનું છે. પણ શું થાય જો આપણી પાસે લેબલ જ ના હોય તો? હા, સારો સવાલ છે. અને એનો જવાબ છે અનસુપરવાઇઝ્ડ લર્નિંગ, એટલે કે બિન નિરીક્ષિત શિક્ષણ.
જ્યારે આપણી પાસે ફક્ત ડેટા જ હોય, પણ એના પર કોઈ લેબલ કે સાચા જવાબ ન હોય, ત્યારે પણ મશીન એમાંથી કંઈક શીખી શકે છે.
શું શીખે?
પુસ્તક કહે છે કે આ પ્રકારનું લર્નિંગ ડેટામાં છુપાયેલી જે રચના હોય, જે પેટર્ન હોય, એને બહાર લાવે છે.
અહીં કોઈ શિક્ષક નથી હોતો?
ના, સિસ્ટમે જાતે જ ડેટાનું વિશ્લેષણ કરવાનું અને એમાં રહેલા સંબંધો કે જૂથો શોધવાના.
આના મુખ્ય ઉપયોગો કયા છે?
બે મુખ્ય છે. એક, ક્લસ્ટરિંગ એટલે કે જૂથબંધી.
એટલે સરખા ડેટાને ભેગા કરવા.
હા, સમાન લાક્ષણિકતાવાળા ડેટા પોઈન્ટ્સને એક સાથે જૂથમાં મૂકવા. જેમ કે કોઈ ઓનલાઈન સ્ટોર હોય,
હા,
એ એના ગ્રાહકોના ખરીદીના ડેટાનું ક્લસ્ટરિંગ કરે, તો એને ખબર પડે કે કેટલાક ગ્રાહકો ઓફરમાં ખરીદનારા છે, કેટલા નવી વસ્તુ ટ્રાય કરનારા છે, કેટલા વફાદાર છે.
આનાથી માર્કેટિંગમાં મદદ મળે ને?
ચોક્કસ. બીજો ઉપયોગ છે ડાયમેન્શનાલિટી રિડક્શન, એટલે કે પરિમાણ ઘટાડો.
એ શું છે?
ડેટામાં ઘણી બધી વિગતો, ફીચર્સ હોય, એમાંથી સૌથી મહત્વની રાખીને બાકીની ઓછી કરવી, જેથી ડેટા સરળ બને પણ મુખ્ય માહિતી જળવાઈ રહે.
આ ક્યાં વપરાય?
જેમ કે ઇમેજ કમ્પ્રેશન, ફોટોની સાઇઝ ઘટાડવામાં.
ઓકે. અને અનસુપરવાઇઝ લર્નિંગનો પેલો અસંગતતા શોધ, એનોમાલી ડિટેક્શનવાળો ઉપયોગ પણ રસપ્રદ છે.
હા, સિસ્ટમ સામાન્ય ડેટાના જૂથ બનાવે અને જે ડેટા પોઈન્ટ આ જૂથથી બહુ દૂર હોય એને શંકાસ્પદ ગણે.
જેમ કે ક્રેડિટ કાર્ડના ફ્રોડ પકડવામાં મદદ મળે.
બરાબર. અને હવે ત્રીજો પ્રકાર, જે થોડો જુદો છે, રીઇન્ફોર્સમેન્ટ લર્નિંગ, એટલે કે પ્રબલિત શિક્ષણ.
આમાં શું અલગ છે?
અહીં કોઈ લેબલવાળો ડેટા નથી, પણ એક એજન્ટ છે, જેમ કે કોઈ રોબોટ કે સોફ્ટવેર પ્રોગ્રામ. એ એક વાતાવરણમાં કામ કરે છે અને એણે પ્રયત્ન અને ભૂલથી શીખવાનું છે.
કેવી રીતે?
એને શીખવાનું છે કે કઈ ક્રિયાઓ કરવાથી એ પોતાના લક્ષ્યની નજીક પહોંચશે.
ઓ, આ તો જાણે આપણે કોઈ પ્રાણીને ટ્રેનિંગ આપીએ એવું. સાચું કરે તો ઇનામ,
ખોટું કરે તો સજા કે દંડ.
બરાબર, એ જ સિદ્ધાંત છે. એજન્ટ કોઈ ક્રિયા કરે, એક્શન, વાતાવરણની સ્થિતિ, સ્ટેટ બદલાય અને એને એક પ્રતિસાદ મળે, રિવોર્ડ મળે.
એ પોઝિટિવ પણ હોઈ શકે, નેગેટિવ પણ.
હા, એજન્ટનો હેતુ એવી નીતિ શીખવાનો છે જેનાથી લાંબા ગાળે એને વધુમાં વધુ રિવોર્ડ મળે. અહીં પુસ્તક પેલી એક્સપ્લોરેશન વિરુદ્ધ એક્સપ્લોઇટેશનની વાત કરે છે. એ શું છે?
એજન્ટે જે ક્રિયાઓ પહેલા સફળ થઈ છે એનો લાભ લેવો જોઈએ, એક્સપ્લોઇટેશન. પણ જો એ હંમેશા એ જ કર્યા કરશે
તો કદાચ કંઈક નવું, વધુ સારું શીખવાનું ચૂકી જાય.
બરાબર. એટલે એણે નવી અજાણી ક્રિયાઓ પણ ટ્રાય કરવી પડે, એક્સપ્લોરેશન. આ બંને વચ્ચે બેલેન્સ રાખવું પડે.
આનું સારું ઉદાહરણ કયું?
આનું બેસ્ટ ઉદાહરણ છે આલ્ફા ગો, જેણે ગો જેવી અઘરી રમત રમતા શીખી લીધું.
એને નિયમો શીખવાડ્યા નહોતા?
ના, એ લાખો વખત રમ્યું અને જીત એટલે કે રિવોર્ડને મેક્સિમાઇઝ કરીને પોતાની સ્ટ્રેટેજી બનાવી.
વાહ, બીજે ક્યાં વપરાયા?
રોબોટને ચાલતા શીખવવામાં, કોઈ વસ્તુ પકડતા શીખવવામાં, ફેક્ટરીમાં મશીનોનું સંચાલન કરવામાં.
ખરેખર આ શીખવાની રીતો કેટલી અલગ અલગ છે. પુસ્તક ભવિષ્ય તરફ જોતા એમ કહે છે કે મશીન લર્નિંગનો વિકાસ એ તો બહુ જ ઝડપથી થઈ રહ્યો છે.
હા, અને એના મુખ્ય ત્રણ કારણો છે. એક, બિગ ડેટા. આપણી પાસે માહિતીનો ભંડાર છે.
બીજું
શક્તિશાળી કમ્પ્યુટિંગ પાવર. અને ત્રીજું, ડીપ લર્નિંગ જેવી નવી ટેકનિક્સ.
ડીપ લર્નિંગ એટલે પેલા બહુ બધા સ્તરવાળા ન્યુરલ નેટવર્ક્સ નહીં?
હા, આ ત્રણે મળીને અભૂતપૂર્વ ક્ષમતાઓ ઊભી કરી રહ્યા છે.
પુસ્તક બીજી પણ વાત કરે છે, જેમ કે મોડલ એન્સેમ્બલ્સ, એટલે કે ઘણા મોડલોને ભેગા કરીને વધુ સારું પરિણામ મેળવવું.
હા, પણ સૌથી અગત્યનું, પુસ્તક નૈતિક અને સામાજિક પ્રશ્નો પર ધ્યાન દોરે છે, જે ખૂબ જરૂરી છે.
કેવા પ્રશ્નો?
જેમ કે શું આ સિસ્ટમ પક્ષપાતી હોઈ શકે? આપણી પ્રાઇવસીનું શું? નોકરીઓ પર શું અસર થશે? શું આ મોડલો પારદર્શક છે, જેને બ્લેક બોક્સ કહે છે એ?
આ બધા સવાલો પર વિચાર કરવો જ પડે. ચાલો હવે પુસ્તકની જે મુખ્ય થીમ્સ છે એને આપણા રોજિંદા જીવન સાથે જોડીએ. પહેલી અને સૌથી મોટી થીમ તો એ જ છે, પ્રોગ્રામિંગથી શીખવા તરફનું પરિવર્તન.
હા, નિયમો લખવાને બદલે ડેટામાંથી નિયમો તારવવા.
ભારતમાં આપણી સામે કેટલી બધી જટિલ સમસ્યાઓ છે, ટ્રાફિક, રોગચાળો, ખેતી.
આ બધા માટે ચોક્કસ નિયમો બનાવવા બહુ અઘરું છે. અહીં મશીન લર્નિંગ ડેટા આધારિત ઉકેલો આપી શકે છે, જે વધુ અસરકારક હોય.
બીજી થીમ, ડેટા એ નવું બળતણ છે. સારા ડેટા વગર ML શક્ય નથી.
અને ભારત તો ડિજિટલ ઇન્ડિયા અને સ્માર્ટફોનને લીધે આજે દુનિયામાં સૌથી વધુ ડેટા પેદા કરતા દેશોમાંનો એક છે.
સાચી વાત છે.
આ ડેટાનો જો સાચો ઉપયોગ થાય તો શિક્ષણ, આરોગ્ય, ફિનાન્સ ઘણા ક્ષેત્રોમાં આપણે મોટી પ્રગતિ કરી શકીએ. આ ડેટા ખરેખર સંપત્તિ છે.
ત્રીજી થીમ જે મને બહુ મહત્વની લાગી, જર્નલાઇઝેશન. મોડલ નવા અજાણ્યા સંજોગોમાં પણ કામ આવવું જોઈએ. ખાલી જૂનું યાદ રાખે એ ન ચાલે.
બરાબર, ઓવરફિટિંગ ટાળવું જ પડે.
આપણે રોજ જે એપ્સ વાપરીએ છીએ, ઓનલાઇન શોપિંગની ભલામણો, મેપ્સ, ટ્રાન્સલેશન,
હા, એ બધાની સફળતાનો આધાર એના જનરલાઇઝેશન પર છે. જો એ ખાલી ટ્રેનિંગ વખતે જ સારું કામ કરે તો આપણા માટે નકામું થઈ જાય.
ચોથી થીમ, કોઈ એક જાદુઈ ચાવી નથી. પુસ્તક ત્રણ અલગ પ્રકારના લર્નિંગની વાત કરે છે.
દરેકની જરૂરિયાત જુદી,
એટલે કોઈ એક જ ML ટેકનિક બધે ન ચાલે. સમસ્યાને સમજીને યોગ્ય રસ્તો પસંદ કરવો પડે.
અને પાંચમી થીમ, પેલી બ્લેક બોક્સવાળી, એટલે કે કામગીરી વિરુદ્ધ અર્થઘટન ક્ષમતા. કેટલાક મોડલ બહુ શક્તિશાળી હોય, પણ એ જવાબ કેમ આવ્યો એ સમજાવવું મુશ્કેલ.
અને આ આપણા સંદર્ભમાં બહુ ગંભીર બની શકે, જ્યારે લોન આપવી કે નોકરી માટે પસંદગી કરવી.
હા, કે પછી કોઈ મેડિકલ નિર્ણય લેવો.
બરાબર, ત્યારે ખાલી શું નિર્ણય લેવાયો એ નહીં, પણ શા માટે લેવાયો એ જાણવું પણ જરૂરી બને. વિશ્વાસ અને પારદર્શિતા બહુ જરૂરી છે.
પુસ્તકમાં કેટલાક વિચારો એવા છે જે ખરેખર આમ યાદ રહી જાય. મશીન લર્નિંગનો આખો સાર એમાં આવી જાય.
હા, પહેલો વિચાર જે મને ગમ્યો, આપણે એવી દુનિયામાંથી આગળ વધી રહ્યા છીએ જ્યાં આપણે કમ્પ્યુટરને નિર્મોથી પ્રોગ્રામ કરતા હતા, એવી દુનિયા તરફ જ્યાં કમ્પ્યુટર્સ ડેટામાંથી પોતાના નિયમો શીખે છે. પ્રોગ્રામરની ભૂમિકા હવે તર્ક ઘડનારની નથી, પણ શીખવાની પ્રક્રિયાને શક્ય બનાવનારની છે. આ માણસ મશીન સંબંધની આખી વાત જ બદલી નાખે છે.
બિલકુલ. બીજો એક બહુ જ મહત્વનો મુદ્દો, જે મશીન લર્નિંગ મોડલ ફક્ત તેના તાલીમ ડેટાને યાદ રાખે છે તે નકામું છે.
હા, એ તો નકામું જ કહેવાય.
શીખવાની સાચી કસોટી સામાન્યીકરણ છે, એટલે કે તેણે ક્યારે ન જોયેલા ડેટા પર સચોટ આગાહી કરવાની ક્ષમતા. આ ગોખણપટ્ટી અને સાચી સમજનો ફરક બતાવે છે.
ત્રીજો વિચાર એકદમ વ્યવહારુ છે. બધી સમસ્યાઓ માટે કોઈ એક જ માસ્ટર અલ્ગોરિધમ નથી.
હા,
કઈ પદ્ધતિ વાપરવી, સુપરવાઇઝ્ડ, અનસુપરવાઇઝ્ડ કે રીઇન્ફોર્સમેન્ટ, તેનો આધાર સમસ્યા અને તમારી પાસે કેવો ડેટા છે તેના પર છે. એટલે કે યોગ્ય સાધન પસંદ કરો.
અને ચોથો વિચાર, જે આપણને બધાને વિચારવા મજબૂર કરે, જેમ જેમ આ સિસ્ટમ્સ આપણા જીવનનો ભાગ બનતી જાય છે અને આપણા સૌને અસર કરતા નિર્ણયો લે છે, તેમ આપણે તેમને ફક્ત તટસ્થ ટેકનોલોજી તરીકે ન જોઈ શકીએ.
સાચી વાત.
આપણે પારદર્શિતા, નિષ્પક્ષતાની માંગ કરવી જોઈએ અને પૂર્વગ્રહ તથા ગોપનીયતા જેવા નૈતિક પ્રશ્નોનો સામનો કરવો જોઈએ. આ ટેકનોલોજી સાથે આવતી જવાબદારીની વાત છે.
તો આ બધી વાતનો આપણા રોજિંદા જીવનમાં શું અર્થ? આપણે શું કરી શકીએ?
વ્યક્તિગત રીતે આપણે જે ટેકનોલોજી વાપરીએ છીએ, નેટફ્લિક્સની ભલામણ હોય કે ગૂગલ મેપ્સ હોય કે પછી સિરી કે એલેક્સા હોય,
હા,
એ કેવી રીતે કામ કરે છે એની થોડી સમજ કેળવી શકીએ. આ કોઈ જાદુ નથી, પણ ડેટા આધારિત પેટર્ન છે.
આ સમજથી આપણે વધુ સારા ડિજિટલ નાગરિક બની શકીએ નહીં?
ચોક્કસ. આપણને ખબર પડે કે અમુક જાહેરાત કેમ દેખાય છે, અમુક ન્યૂઝ ફીડ કેમ ગોઠવાયેલી છે. આપણે ઓનલાઈન માહિતીનું વધુ સારી રીતે મૂલ્યાંકન કરી શકીએ
અને આપણી પ્રાઇવસી વિશે પણ વધુ સજાગ રહી શકીએ.
બરાબર. વ્યવસાયિક રીતે જોઈએ તો,
હા, કામકાજમાં કઈ રીતે ઉપયોગી?
આ વિચારો આપણને સમસ્યાઓ વિશે નવી રીતે વિચારતા શીખવે છે. મારી સમસ્યા ડેટાથી ઉકેલી શકાય? કયો ડેટા જોઈએ? મારે શું પરિણામ જોઈએ છે? આ ક્લાસિફિકેશન છે કે રિગ્રેશન?
આવા સવાલો પૂછવાથી નવા રસ્તા ખુલી શકે છે.
અને જો તમે ટેકનિકલ ટીમ સાથે કામ કરતા હો, ભલે તમે પોતે ટેકનિકલ ન હો, તો પણ ML ની બેઝિક ભાષા સમજવાથી
વાતચીત અને સહયોગ સારો થાય.
હા, અને ML ના પરિણામો પર આંધળો વિશ્વાસ કરવાને બદલે એને એક સાધન તરીકે વાપરીને વધુ સારા નિર્ણયો લઈ શકાય.
અને સામાજિક સ્તરે?
સામાજિક સ્તરે AI અને ML વિશે જે ચર્ચાઓ ચાલે છે, એમાં આપણે વધુ જાણકારી સાથે ભાગ લઈ શકીએ. ખાસ કરીને પેલો આલ્ગોરિધમિક પૂર્વગ્રહનો મુદ્દો.
હા, એ બહુ ગંભીર છે. જો ડેટા જ પક્ષપાતી હોય તો
મોડેલ પણ એ પક્ષપાતને આગળ વધારશે. ભારતમાં નોકરી, લોન, સરકારી યોજનાઓ આ બધામાં એના ખોટા પરિણામો આવી શકે છે.
એટલે આ જ્ઞાન આપણને એઆઈના નિયમો, ડેટાના ઉપયોગ, ભવિષ્યના કામકાજ જેવા મુદ્દાઓ પર થતી ચર્ચામાં જવાબદારીપૂર્વક ભાગ લેવા તૈયાર કરે છે. આખી વાતચીત પછી મારા માટે એક મુખ્ય શીખ એ રહી કે આ જે શીખવાની રીતો છે, સુપરવાઇઝ્ડ, અનસુપરવાઇઝ્ડ, રીઇન્ફોર્સમેન્ટ, એ કંઈ ફક્ત કમ્પ્યુટર માટે જ નથી. આપણે માણસો પણ કંઈક આમ જ શીખીએ છીએ ને. નાનપણમાં વડીલો પાસેથી શીખવું સુપરવાઇઝ્ડ, જાતે દુનિયાને જોઈને સમજવું અનસુપરવાઇઝ્ડ, અને અનુભવના સારા ખરાબ પરિણામોથી શીખવું રીઇન્ફોર્સમેન્ટ. આ સમાનતા બહુ રસપ્રદ લાગી મને.
મારા માટે બે બાબતો મુખ્ય રહી. એક તો જનરલાઇઝેશનનો પડકાર. એવું મોડલ બનાવવું જે ભૂતકાળને ગોખે નહીં પણ ભવિષ્ય માટે કામનું બને, એ ખરેખર મોટી વાત છે.
હા, એ તો છે જ.
અને બીજું, નૈતિક પાસાઓની ગંભીરતા. જેમ જેમ આ ટેકનોલોજી વધુ શક્તિશાળી બનશે, તેમ તેમ એનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવો એ આપણા બધાની ફરજ બનશે.
બરાબર.
આ ચર્ચાના અંતે એક સવાલ મનમાં આવે છે, જે પુસ્તક પર આધારિત છે પણ થોડો આગળનો છે. જેમ જેમ મશીન લર્નિંગ આપણા જીવનમાં ઊંડું ઉતરતું જાય છે, તેમ આપણે કેવી રીતે ખાતરી કરીશું કે તેની શિખામણ માત્ર ટેકનિકલ ગોલ પૂરા ન કરે પણ આપણા માનવીય મૂલ્યો અને સમાજના હિત સાથે પણ જોડાયેલી રહે?
અને આ નવા ML સંચાલિત વિશ્વમાં ટકી રહેવા અને સફળ થવા માટે આપણા સૌમાં કયા નવા પ્રકારની સાક્ષરતા જરૂરી બનશે, આ પણ એક મોટો પ્રશ્ન છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.